यत्संगं प्राप्तशिष्या जल मध्ये जैसे मीन, सदा नीर आधार है यत्संगम। जब माछला ने जड़ एनु जीवन छे, छताएं क्यारेक एक समझू होय यत्संगात ने प्राप्यो यत्संगम प्राप्त शिष्या। एक नानू माछलू हतू, એ બહુ સાંભળતું કે ભાઈ સમુદ્ર સાગર સાગર સાગર, તેની માને પૂછ્યું કે માં આ બધા સમુદ્ર સમુદ્ર કે છે, સાગર ક્યાં છે ને શું છે કેવો છે? એ તો કે બેટા મને ખબર નથી સાગર ને સમુદ્ર શું છે, તો હું કેટલી વખત કેટલા વખત થી સાંભળું છું, દરિયામાં રહેતું માછલું કે છે ચાલો આપણે પૂછીએ, તે એ બધાને ભેગા કરીને વાત કરી, ભાઈ આ મારો છોકરી એમ કે છે કે સમુદ્ર જોયો નથી ને ક્યાં છે ને કેવો છે મને બતાવો, તો પેલા બધા કે છે કે વાત સાચી છે પણ ક્યાં આગાડી હશે, ક્યાં શોધવા જઈશું આપણે? ત્યાં પછી બધા માછલા એ ભેગા થયેલા ફરિયાના ગામના, ચલો કોઈ ઘરડું માછલું હોય એને પૂછીએ, કેટલાક તો આમાં મેઢને પડીને આપણે જાણી શું કરવું છે, હેડો આપણે પાછા ગયા, થોડાક હતા, હા સારું સમુદ્ર ક્યાં છે દરિયો ક્યાં છે જોઈએ તો ખરા સાગર, એ અમુક પાછા ગયા, બહુ ઘરડા માછલો હતો, એને કે છે કે દાદા દાદા આ બધા વાતો કરે છે ને, તમે સમુદ્ર ને જોયો છે, દરિયા ને તમે જાણો છો કે છે, અમને બતાવો ને, અમે તો જોયો જ નથી આજ સુધી કે છે, એટલે કે છે તમે બધા બેસો શાંત થાવ, જો સમુદ્ર આપણામાં જ છે, આપણે સમુદ્ર ની અંદર જ છીએ, સમુદ્ર ના આધાર થી જ આપણે જીવીએ છીએ અને એ જ આપણું જીવન છે, જો સમુદ્ર ના હોય તો આપણે જીવી શકીએ જ નહીં ને, આ જે છે એ જ સમુદ્ર છે જેમાં આપણે રહીએ છીએ, એ જ સાગર દરિયો છે બીજો નહીં। અમુક જણને તો સમજણ પડી ગઈ કે હે આ દરિયાની અંદર જ આપણે છીએ, આપણામાં જ દરિયો છે, દરિયામાં જ આપણે છીએ, જો વિચારવા લાગી, અમુક જણ સમજણ ના પડી જતા રહ્યા। પછી પેલી નાની માછલી કે છે કે તમે તો બહુ સારી વાત કરી કે છે કે હે આપણામાં સમુદ્ર દરિયો છે અને આપણે સમુદ્રમાં દરિયામાં જ આપણે જ છીએ, તો કે છે બેટા જેવું કે છે એ ન હોય તો આપણે જીવી જ ના શકીએ, સમુદ્ર માછલીના સમુદ્ર માછલીના અંદર ચારે બાજુ છે, એમ પરમાત્મા પણ આપણી ચારે બાજુ અંદર બધે જ છે। સમુદ્ર જો માછલાને સમુદ્ર ન મળે તો માછલું તરત મરી જાય, એમ આપણામાં પણ જો પરમાત્મા ન હોય તો આપણે તરત મૃત્યુ પામીએ છીએ, એટલે પરમાત્મા આપણા પોતામાં જ છે, આપણી પાસે જ છે, આપણી સાથે જ છે, એ આપણાથી જુદો છે જ નહીં। ત્યારે માછલાને આ વાત સમજાઈ કે આ જે છે આ દુનિયા આ સૃષ્ટિ છે, એ સૃષ્ટિ આખી જ પરમાત્મા સ્વરૂપ છે। તો જો આપણે પણ સમજીએ એ આપણામાં જ છે જે મહારાજ યત્સંગમ, બીજે ક્યાં સંગ શોધવા જવાનો રહ્યો, આપણે જય મહારાજ માં છીએ, જય મહારાજ આપણામાં જ છે. આ સર્વ બધું સર્વખલમ ઇદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ સ્વરૂપ છે, એમ વેદ નું વાક્ય છે, ઋષિઓ બોલ્યા છે. જેમ પેલા માછલા એ સમજાયું કે સર્વત્ર સમુદ્ર જ છે એમ અંદર બહાર, એમ આપણા જીવનની અંદર પણ અંદર બહાર સર્વત્ર પરમાત્મા જ છે. આપણાથી અલગ નથી, આપણાથી જુદો નથી, આપણાથી આગો પણ નથી. તો યત સંગમ, જેના સાનિધ્યમાં મનુષ્ય જન્મ મળ્યો છે, જે મહારાજ સદાય 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 આપણી સાથે જ છે, આપણાથી જુદા કે અલગ છે જ નહીં. એ તો આ શરીરને સાચવે કોણ? અંદર બેઠા છે તો શરીર સચવાઈ રહ્યું છે, નહીતર દુર્ગંધ મારીને હડીને ક્યાંનો કીડા પડ્યા હોય તો અંગ્રેજ ઘરમાં. અંદર જય મહારાજ બેઠેલા છે તારે આપણને ઘરમાં માં કે બાપ કે ભાઈ હંગરે, નહીતર કે શેવ કાઢો ગંધાય છે. આપણે સુરતની બાજુમાં એક ગામની અંદર આપણને ફોન આવ્યો કે એક સંતનું શરીર છૂટી ગયું છે, તે આપણે એની સમાધિ ક્રિયામાં ગયા ત્યાં આગળ. હવે શરીર છૂટે 60 કલાક થઈ ગયેલા, પણ અમુક સંતો એ કહેલું કે અમે આથી વહેલા નહીં આવી શકીએ, તે હોસ્પિટલમાં રાખી મેલેલું શરીર. 60 કલાકે જે પેલા લેનારા પણ એને અડવા તૈયાર નહીં, દુર્ગંધ મારે. અહીંયા આગળ જ્યાં અંતિમ ક્રિયા ત્યાં બધી જ વિધિ કરી દીધી, લિખાડો લિપિ ને અંદર બધું આસન ને બધું, પણ ત્યાંથી એમ્બ્યુલન્સમાં લઈને આવ્યા, બરાબર વીંટાળીને ગોદડા શેતરંજી પ્લાસ્ટિક બધું વીંટીને ફિટ કરીને બાંધીને. એટલી દુર્ગંધ મારે કે કોઈ કોઈ નજીક જવા તૈયાર નહીં. એમ્બ્યુલન્સમાંથી જેવું સ્ટ્રેચર ઉતાર્યું, ઉપરથી જેવું તેવું બધું છોડી કાપી અને બુહ કરતું મહી નાખી દીધું. કશી વિધિ નથી કરવા દીધી, નથી ગોઠવાની, અંદર બધી તૈયારી કરી, બધી નકામી, તરત ઉપર માટી વાળી દીધી. આ શરીર છે, એને સંગ્રહ કોણ? એની અંતિમ વિધિ કરવા કોઈ તૈયાર નહી. અંદર ફેંક્યું અને ઉપર માટી નાખી દીધી તરત. મેં કોઈ શેતરંજી કે ગોદડું જુદું કાઢવા નથી રહ્યું. તો આ શરીર છે, જો આ શરીરમાં જય મહારાજ નો વાસ ન હોય આત્મા સ્વરૂપે, એને કોણ સાચવવાનું હતું, એને કોણ સંગરવાનું હતું? જય મહારાજ આપણી સાથે છે, આપણી અંદર છે. ચૈતન્યમ શિષ્ય મધ્ય નિગમ ગતિ રાકથ્યતે યદ બ્રુવંતમ, કે છે આ બધા અંદર લખેલું છે તે કે છે. તો આપણા સર્વમાં સર્વત્ર પરમાત્માનું જય મહારાજનું અસ્તિત્વ નિશ્ચિત છે જ, એમાં સેજ પણ શંકા નહીં, અવિશ્વાસ નહીં, અશ્રદ્ધા નહીં, શ્રદ્ધા રાખો. અહીંયા ચારે બાજુ જય મહારાજ છે તો આપણે બેસી શકીએ છીએ, ઉભા રહી શકીએ છીએ. વગડામ જઈને બેસી જુઓ, જોઈ ક્યાંક રોડ ઉપર રસ્તા પર ઉભા રહી જુઓ, જોઈ ચલો ચલો હવે અહીંથી. પણ સર્વત્ર અહીંયા બધે અસ્તિત્વ છે, તે માટે આપણને એમાં આનંદ છે, બેસવાનું જીવવાની ઈચ્છા થાય છે. તો આ જે પ્રાપ્ત થયું છે એનું નામ છે યત સંગમ પ્રાપ્ત શિષ્ય. આટલું સરસ જીવન મળ્યું છે અને એમાં એ જીવનની અંદર આપણી ચેતના સ્વરૂપે જય મહારાજનું સાનિધ્ય છે. યત સંગમ પ્રાપ્ત, જીવન મળ્યું છે, આ શરીર ટક્યું છે, તો જય મહારાજની કૃપાથી એમના સાનિધ્ય વડે, બાકી શરીર રહી શકે જ નહીં. અત્યારે બેઠા છો, અંદર જય મહારાજ છે ચેતના સ્વરૂપે ચૈતન્યમ શિષ્ય મધ્ય, અને જય મહારાજ મેથી ખસી જાય પછી ગબડી પડતા વાર નહીં લાગે, અંડો કોઈ મરડે જતા વાર નહી લાગે, સીધું પડી જશે. પછી હરખું રાખવા જશો તો નહી રે, લબડી જ પડશે. યત્સંગમ પ્રાપ્ત, આ બધું જે કઈ મળ્યું છે એક એક શ્વાસ મળ્યો છે જે મહારાજ નાથી મળ્યો છે, એ ચૈતન્ય સ્વરૂપે આપણામાં છે, માટે આ બધું છે. આ બધું ઝાક જમાણ લીલા લેર આ જીવન બધું જ તારે આધારે અમે જીવીએ ને તારી આશાએ બાંધ્યા પ્રાણ રે. યત્સંગમ, બસ જીવનને આપણે જે મહારાજના આધારે છે એમ સમજી લીધું તો પણ જે મહારાજ આપણામાં બેઠેલા દેખાશે. ચૈતન્યમ શિષ્ય મતિ અને યત્સંગમ પ્રાપ્ત શિષ્ય, આ આયુષ્ય, આ જીવન, આ શરીર અને શરીરની બધી ક્રિયાઓ જે મહારાજ નાથી જ મળી છે, જે મહારાજ ની જ છે, જે મહારાજ વડે જ છે. એનો દુર્વ્યય ના થાય, એનો દુરુપયોગ ન થાય, એને આ સાંસારિક કિચડમાં રગદોળી ના નાખશો, ગંદુ ના કરી નાખશો, છે એને સ્વચ્છ રહેવા દેજો. જીની જીની રે ચદરિયા, જીની ચદરિયા, કબીરા જ્યું કી ત્યું ધર દીની, મેલી ચાદર ઓળકે કેસે આવું. કેટલો ક્ષોભ થાય આપણા ઘરમાંથી જ મા બાપે આપણને સાધન આપ્યું કે લે જા જઈને આટલું કામ કરી કમાઈને સારી રીતે સફળ થઈને આવજે, પણ નિષ્ફળ જઈને આવે, ઘરમાં બેસતા જ હાવ ઝાંખો થઈ ગયેલો હોય, બેસતા આવતા નિર્ણય લેતા વિચાર કરો પણ જવું ઘેર. તેરે પાસ કૈસે આવું, એ જીવનને જો સાચવ્યું હોય, જે મહારાજના સાનિધ્ય આપણે રાખ્યું હોય તો સ્વચ્છ ચાલો જઈશું જય મહારાજ પાસે. એટલે લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું કે આવો યત્સંગમ પ્રાપ્ત, આ બધું જ જય મહારાજના સાનિધ્યમાં મળશે, મળ્યું છે જ, મેળવ્યું લીધું છે, માગવું પડ્યું છે કોઈને, મળી ગયું છે. કારણ જય મહારાજ તો ઉદાર છે, તમે તમારી મતે આવો લઈ લો, પરમ ઉદાર ધ્યાન દ્રઢ પ્રકૃતિ. જય મહારાજ કેટલા ઉદાર છે, અનુભવ અનુભવ વાળાએ કેવું લખ્યું, માત્ર ઉદાર નહીં પરમ ઉદાર. તો આપણા બધા માટે, ભલે ગમે એવા અપરાધી હઈશું, ગમે એવા છોરું કછોરું થયા હઈશું, પણ જય મહારાજે આવકાર્યા છે કે આવો, કોઈ દિવસ જા નીકળ બહાર એમ નહીં કહ્યું. આવા ઉદાર અને એમના સાનિધ્યમાં બેઠેલા આઈએ. લક્ષ્મણદાસજી મહારાજ કે જુઓ જય મહારાજના સાનિધ્યમાં બેસતા કેટલા બધા લાભ. પેલા તો યત્સંગા નષ્ટ, જે નકામું હતું બધું વાડી વારી જોડી બહાર કાઢીને બાળી મેલ્યું. સુપ્રસન્નમ મનોમે, અને થયું હાશ મારા ઘરનો બધો કચરો નીકળી ગયો બહાર. સુપ્રસન્નમ, અને પછી કે છે યત્સંગમ પ્રાપ્ત, હવે એમના એમના સાનિધ્યમાં મેળવવાનું શું છે, આટલું બધું લઈ લો, જેટલું જોઈએ એટલું લઈ લો. આટલી બધી દિવ્યતા જેની પાસે, ઉદારતાની, એમના સાનિધ્યમાં આપણને શું નથી મળવાનું, એકો જોઈ. જેમ નાના છોકરા આવે રમે ને પ્રસાદ મળે, કેટલા આનંદ થઈ જાય. એક નાનું સરખું બાળક હોય ને એના હાથમાં ચોકલેટ મૂકી એટલે એ દોડતું દોડતું જઈને એના મા બાપને વળગી પડશે, ચોકલેટ ચોકલેટ કરીને. આનંદ તો જે મારા આનંદ વહેંચવા તો બેઠા જ છે નાના મોટા દરેકને. તો આવી ઊંચામાં ઊંચી આનંદની અવસ્થા અને એ અધામ જય મહારાજના ધામમાં, તો લક્ષ્મણદાસજી મહારાજ કે તમે જુઓ વેદ્યમ વેદાંત ગમ્યમ, અહિયાં તો વેદથી સમજાય એ જાણવા મળશે. કેટલો સરસ ભાવ છે આત્માની અનુભૂતિ માટેનો લક્ષ્મણદાસજી મહારાજે બતાવ્યો કે જે જાણવા યોગ્ય છે એને વેદાંત વેદ્યથી પરમ તત્વ વડે આત્માને જાણવાનો છે. કેટલા સરસ ભાવથી કહ્યું છે શું જાણવાનું છે, વેદાંત વેદ્યમ, વેદ્યમ જે જાણવાનું છે તે એને વેદાંત વડે જ્ઞાન વડે જાણો. તો જ્ઞાન એ જ સાચી આંખ છે, જ્ઞાન ચક્ષુ જેને કહીએ છીએ. ભગવાનના મિત્ર હતા, સાથે રહેતા, ખાતા પીતા, સૂતા જમતા, પણ અર્જુનને કહી દીધું અર્જુન દ્રષ્ટિ બદલવી પડશે, આ દ્રષ્ટિ તારે કામ નહીં લાગે, પરમાત્માના વ્યાપક સ્વરૂપના દર્શન કરવા છે. દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગમૈશ્વરો, તારી આ દ્રષ્ટિ બદલવી પડશે એનો અર્થ એ થયો. અને ભગવાને જ્ઞાન આપીને અર્જુનની દ્રષ્ટિ બદલી નાખી સંસાર પ્રત્યેની. ભોગમય દ્રષ્ટિને કાઢી નાખી, સંયમ ને સદાચારમય દ્રષ્ટિ આપી દીધી. હા પ્રભુ, હવે મને સર્વત્ર આનંદ શાંતિ લાગે છે અને સર્વત્ર આપનું જ સ્વરૂપ દેખાય છે. કેમ? માણસ જીવનની દ્રષ્ટિ બદલે તો આખું જગત બદલી જાય છે. મનુભાઈ પંચોલીએ એક નવલકથા લખી છે, એનું નામ છે આગ ગાડી. એમાં એક વાક્ય લખાવ્યું છે, લખે છે કે માણસ પોતાની દ્રષ્ટિ છોડીને પારકાની દ્રષ્ટિ જુએ ને તો અડધું જગત શાંત થઈ જાય. સરસ છે, આખી નવલકથાનો સાર આવી જાય એમાં. પોતાની સ્વાર્થની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિએ, બીજાની દ્રષ્ટિ જોતા શીખ, એટલે એને એની શી જરૂર છે, દુઃખ કયું છે, તો અડધું જગત શાંત. જે સંઘર્ષ છે, જે વેરઝેર છે, એ તો અડધું, લગભગ અડધા ઉપરનું શાંત થઈ જાય. વિચાર કરો કે માણસની દ્રષ્ટિ જ બદલવાની જરૂર છે. જેમ તાળું છે, ચાવી છે, ચાવીની દિશા બદલી નાખો તમે, ચાવી જે ફેરવવાની છે એની દિશા બદલી નાખો તો ખુલી જશે. જો દિશા બદલતા નહીં આવડતું તો તાળું નહીં જ ખુલે. એમ વિચારની દિશા બદલી નાખો, જો વિચારની દિશા બદલતા આવડ્યું, એક વિચાર તો નાનો સરખો હોય, જેમ ચાવી આવડી નાની હોય, તાળું આવડું મોટું હોય, બારણું આવડું હોય અને ઘર વિશાળ હોય, એક નાની ચાવી વડે તમે આવડા મોટા ઘરના બારણાને તાળાને ખોલીને વિશાળ ઘરને પણ ખોલી શકો છો. વિચાર, વિચારની દિશા તમે બદલીને તમારી ઘણી બધી બાબતોને તમે ખુલ્લી કરી નાખી શકો છો. હાશ ખુલી ગયો, બધું જ નિરાંત થઈ ગઈ. પણ એ વાત આપણામાં આવવી જોઈએ. એ દ્રઢતા એ વાતને સ્વીકારી લેતા આવડવું જોઈએ, દ્રઢતાથી કેના વાત સાચી છે. તો અર્જુનની પાસે દ્રષ્ટિ બદલાવી અને એ આખી દ્રષ્ટિ બદલ્યા પછી એમ થયું કે બસ પ્રભુ આપે બધું જે મને ઘણું બધું બતાવી દીધું, હવે આપ જે કહેશો એ પ્રમાણે કરીશ. એમ વેદ્યમ વેદાંત ગમ્યમ યત સંગાત, એક એક વાતને યત સંગાત પ્રાપ્ય, જોડજો આનંદ આવશે. યત સંગમ પ્રાપ્ત શિષ્યા સમદમ સહિતા, યત સંગમ પ્રાપ્ય યોગ નિષ્ઠા, યત સંગમ પ્રાપ્ત વેદ્યમ વેદાંત ગમ્યમ, જેના સાનિધ્યમાં અમને મળ્યું, અમારા સ્વરૂપને જે જાણવાનું છે જ્ઞાનથી, મન લઈ જ્ઞાન જળે ધોજો, ખોટા હું પદને ખોજો, અહંકાર અભિમાનને ખોજો, આનંદ 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 અનુભવમાં રહીએ, આનંદ અનુભવમાં રહીએ રે. આટલું ખોટા હું પદને ખોવાનું, પણ અહંકાર ક્યારે ટળે, મન લઈ જ્ઞાન જળે ધો, મેલું રે મન સત્સંગે ધોજો, સતસંગ મુક્તિનું દ્વાર છે. પણ કોણ કે છે? એમ કે છે કોઈ બહુ અનુભવી સુજાન, એ કે છે. તો જય મહારાજનું સાનિધ્ય આપણા સૌને માટે આ બધું જ ભેગું કરીએ એટલો આનંદ આનંદ વાળું છે. યત સંગમ પ્રાપ્ત સુ વેદ્યમ વેદાંત ગમ્યમ, જે વેદાંત વડે સમજી શકાય, જે જાણવા યોગ્ય છે તે વેદ્યમ, જે જાણવા જેવું છે નામ વેદ્યમ, અને જે મળી ઓળખાઈ જાય જ્ઞાન વડે જ પરમાત્માની અને આત્માની અનુભૂતિ થશે, એમ લક્ષ્મણદાસજી મહારાજે આપણને ખૂબ સારી રીતે સમજાવી દીધા. સત્સંગ વગર તો ચાલવાનું જ નથી, સત્સંગ વિના અમારે નહીં ચાલે, સંતોએ સ્પષ્ટ કહી દીધું છે કે સત્સંગ તો રોજ જોઈએ, નહીતર આ મેલ આ જેમ રોજ નાવું પડે છે, રોજ ખાવું પડે છે, એમ રોજ મનને પણ સત્સંગ વડે ધોવું જ પડે. જો સત્સંગ ના મળે, મન ના ધોવાય, તો મેલું 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 દુર્ગંધ આવે એમાંથી. જેમ બે ચાર દાડા અઠવાડિયું ના રહ્યો માણસ ગાડી જો ઉભા રહીએ તો ગંધાય, એમ આપણું મને ગંધાય સત્સંગ સિવાય. જય મહારાજે તો આખા પદસંગ્રહ ની વાત કહીએ તો સંતોએ ખૂબ ભારપૂર્વક કહ્યું છે કે સત્સંગ 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 તો જોઈએ. સાધુ હો કે સંસારી, ભજન કરે તે ભાવે, ભાવે એટલે ગમે. જય મહારાજને કોણ ગમે? જે સત્સંગ ભજન કરનારો છે એ જ ગમે. પછી સાધુ હો કે સંસારી, ભજન ના કરે તો સાધુ એ આઘો અને સંસારી આઘો. સત્સંગ કરો, સત્સંગ વડે જ જીવન સાફ રહેશે, નહીતર એ જીવન મેલું મેલ ચડતા જશે, મેલ ચડતા જ જશે. જેમ ઘરમાં રોજ વાસણ સાફ થાય તો ચોખ્ખું સાફ રહે, પણ જે વાસણો માત્ર દિવાળીએ જ ઉતારીને સાફ કરવાના હોય એને ખાટી છાશમાં બોરી રાખવા પડે અને કેટલું ઘસવું પડે, ત્યારે માળ ઘસાય ને તો પછી એસિડ જ જોઈએ, એમ પછી બહુ લાંબે ગાળે જો ભજન સત્સંગ ના થયો તો મન માટે એસિડ જ જોઈએ, તો બૂમ પાડી ઉઠી અરે દાજી ગયા. પણ મન મેલ એમને નથી ધોવાતો. રોજ સત્સંગ થાય. એક શંકરદાસજી મહારાજ હતા મહારાજના સમય, જાનકીદાસજી મહારાજના સમયમાં, અને ફક્કડ સાધુ. એ દાડે છે ત્યાં બધું વેરાન જંગલ કળશે જવાનું, અને મુનિ નિવાસના કુએ એક હેન્ડપંપ હતો, એ હલાવે એટલે એમાંથી પાણી નીકળે, એમાં નહીં લેવાનું, બાજુમાં માટી પડી હોય તો લોટોને માંજીને સાફ કરી લેવાનું. એ પેલા શંકરદાસજી મહારાજ એ રીતે નહીં ધોઈને કપડા પાછા ભીના નીચોઈને પહેરી લેવાના, પછી લોટામાં પાણી ભરે, પાણી ભરીને પાછા એમાં બે ફૂલ નાખે, અહીં આવે દંડવત પ્રણામ કરે, અને પેલા લોટામાંથી બે ફૂલ કાઢી મહારાજની ઉપર નાખે, અને પછી કેક જોજો આ મૂળિયા ઊંડા ના જતા રે, મનમાં મૂળિયા અંદર ના પેશી જાય, અને કે લોટો સાફ, જેટલી વાર લોટો સાફ રાખ, કેમ કે લોટો સાફ રાખે તો કે આપણું આપણું હૈયું સાફ આવી રીતે કાયમ રાખવાનું છે, એટલે લોટાને એટલી વાર સાફ રાખે ને ચકચકતો રાખે. તો મનને પણ હંમેશા એ વાસણની માફક રોજ સાફ કરવું પડે, રોજ સાફ કરવું પડે, તો એ સારું વાપરવા જેવું લાગે. તો મનને પણ જીવનની અંદર સદઉપયોગ માટે પણ રોજ આવશ્યક છે. જ્ઞાનના જળ લઈ મનને ધોવાના, જેમ ઊંઘીને ઉઠીએ એટલે મોઢું ધોઈએ, આંખો ધોઈએ, કોગળા કરીએ, એમ મનને પણ રોજ ધોવું પડે. દિવસે સૂઈએ કે રાત્રે ઉઠીને, સવારે ઉઠીએ રાતે સૂઈને, તો પણ મોઢું તો ધોવું જ પડે, નહીતર મોઢું જ ગંધાય. એમ સત્સંગ વગર મન ના ધોઈએ સત્સંગથી તો મન પણ ગંધાય. દુર્વાસનાઓ, દુરાચાર, ખોટા વિચારો, તમારું મન ગંદુ થઈ જશે સત્સંગ સિવાય. એક બે દાડા સત્સંગથી બહાર જુદા રહો જોઈએ, પછી જુઓ મનના વિચારોને. પણ રોજ સત્સંગે આવો છો, આખા દિવસમાં એક વખત થતું એમ થાય કે મહારાજ આવું કહેતા હતા, આ ખોટું છે, આવું ના થાય. બસ એ સત્સંગના નો પાણી હતું પાસે, શરીરમાં મનને ધોઈ નાખ્યું, ચોખ્ખું થઈ ગયું, ગંદુ તો થયું તું છે. જેટલી વાર કળશે જાવ એટલી વાર લોટો તો સાફ કરવો જ પડે, એમ જેટલી વાર મન બગડે એટલી વાર એને ધોવું પડે. એ છે સત્સંગથી ધોવાનું. યત્સંગમ વેદ્યમ વેદાંત ગમ્યમ, જેમના સંગથી પ્રાપ્ત થયું. વેદ્યમ, વેદ્ય શું છે, જાણવા જેવું શું છે, કે આત્મા. આપણે આપણા આત્માના સ્વરૂપને જાણીએ, પરમાત્માને જાણીએ. યત સંગમ પ્રાપ્ત વેદ્યમ વેદાંત ગમ્યમ, એમની સોબત, એમનો સંગ, એમનો સત્સંગ છે તો આપણે એમના સંગ વડે જાણવા જેવા આત્માને સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ સત્સંગથી. જય મહારાજ.